તારીખ 28/5/1994 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 83 અને 128 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 441
પત્રાંક રાશિ 98 જે છેલ્લો પરિણામ છે આ પુત્રમાં કૃપાળુ દેવે આત્મસિદ્ધિના ક્રમ ઉપર વજન આપ્યું છે. આત્માને સિદ્ધ દશા પર્યંત પહોંચવામાં જે મહાત્મા પુરુષોએ પોતાના અનુભવથી ક્રમનું સ્થાપન કર્યું છે તે મહાત્માઓ પ્રત્યે ભક્તિ કરીને છેલ્લો પેરેગ્રાફ પૂરો કર્યો છે કે તે મહાત્મા ભગવાન હો અને તેને ત્રિકાળ નમસ્કાર હો. છેલ્લો પેરેગ્રાફ આપણે થોડી વાર તત્વજ્ઞાનની ગુફાની વિસ્મરણા કરી આયોએ બાંધેલા અને ક્રમ પર આવવા માટે પરાયણ છીએ. તે સમયમાં જણાવી જવું યોગ્ય છે કે પૂર્ણ આહ્લાદ કરજેમાં જેને માન્યું છે પરમ સુખકર હિતકર અને હૃદયમય જેને માનેલ છે તેમ છે, અનુભવ ગમે છે તે તો તે જ ગુફાનો નિવાસ છે અને નિરંતર તેની જિજ્ઞાસા છે. વિશિષ્ટ રીતે પ્રતિપાદન કરે તત્વજ્ઞાનની ઊંડી ગુફા છે એ ગુફામાં નિવાસ કરવો એ જ આત્માને પૂર્ણ આહ્લાદકર છે, એ જ પરમ સુખકર છે, હિતકર છે અને અનુભવ ગમ્ય છે. તે જ ગુફાનો નિવાસ છે. પ્રતિપાદન એ રીતે કર્યું છે કે એક વખત એને એ ગુફાની વિસ્મરણા કરીને આપણે આયુએ બુધેલા અનેક ક્રમ પર આવવા માટે પરાયણ છે. એટલે શું કે બંને મહાત્માઓ બંને યુવા અવસ્થામાં પ્રવેશ કર્યો છે, બંને ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો છે અને એ ગ્રહસ્થાશ્રમનો વિષય પણ આર્યુએ બોધેલો ક્રમ છે. એમાં પણ કેવું જીવન હોવું જોઈએ, એ જીવન જીવવા માટે આપણે પરાયણ થયા છે એવા વખતે પણ આ ગુફાનું વિસ્મરણ કરવા યોગ્ય નથી. ત્યારે પણ આ તત્વજ્ઞાનની ગુફામાં નિવાસ કરવો એ જ હિતકર છે, એ જ સુખકર છે અને એમાં નિવાસ કરવા યોગ્ય અમને લાગે છે. એટલે એમ નથી કે અત્યારે ઉંમર નાની છે, હજી ગ્રહસ્થાશ્રમ માંડ્યો છે તો પછી આગળ ઉપર એ બધો તત્વજ્ઞાનનો વિષય જોઈશું, અત્યારે કાંઈ નહીં. હવે તે સમયમાં પણ જણાવી જવું યોગ્ય જ છે, આ વખતે પણ જણાવી જવું યોગ્ય છે કે તે જ ગુફાનો નિવાસ છે, એ અનુભવ ગમ્ય રીતે સુખકર છે, હિતકર છે અને પરમ આહલાદરૂપ છે. ફરી ફરીને ત્યાં જ આવે છે અને નિરંતર તેની જ જિજ્ઞાસા છે. જિજ્ઞાસા છે એટલે અહીંયા ભાવના છે, નિરંતર તેની જ ભાવના છે. અત્યારે કઈ તે જિજ્ઞાસા પૂર્ણ થવાના ચિહ્ન નથી તો પણ ક્રમે એમાં આ લેખકનો પણ જય થશે એવી તેની ખચિત શુભાકાંક્ષા છે અને તેમ અનુભવ ગમ્ય પણ છે. એ તત્વજ્ઞાનના છેવટની સિદ્ધિ, છેવટની હદ સુધી પૂર્ણ થવાની ભાવનાના અત્યારે ચિહ્ન નથી, 22મું વર્ષ ચાલે છે. અત્યારે એવું લાગતું નથી કે અહીંયા છેવટ સુધી પહોંચી જવાશે, તો પણ ક્રમે કરીને શું ક્રમે કરીને આ લેખક નો પણ એમાં જય થશે, આ લખનાર પણ એમાં આગળ વધશે ને પૂર્ણ સિદ્ધિને પામશે એવી એની ચોક્કસપણે ખચિત એટલે ચોક્કસપણે શુભ આકાંક્ષા છે કે મારો પણ જય થવાનો છે, મારી હાર થવાની નથી. ભલે ગ્રસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો છે તો પણ હું આ ઉન્નતિના ક્રમમાં આત્મ ઉન્નતિના ક્રમમાં જરૂર આગળ વધીશ અને પૂર્ણ સિદ્ધિને પામીશ એવી મારી શુભ આકાંક્ષા છે અથવા એવી મારી શુભ અભિલાષા છે. અનુભવ થી પણ એમ લાગે છે કે જરૂર હું આગળ વધીશ અને પૂર્ણતાને પામીશ. અત્યારથી જો યોગ્ય રીતે ક્રમની પ્રાપ્તિ હોય તો હું બધી ક્રમનો વિષય લે છે. અત્યારથી જ જો યોગ્ય રીતે ક્રમની પ્રાપ્તિ હોય તો નહીં તો ગમે તેમ ચાલે છે જીવ, એમ ન ચાલે તો આ પત્ર લખવા જેટલી ખોટી કરવાય ખોટી ખોટી કરવા ઈચ્છા નથી. ખોટી એટલે કે સમય બગાડવો, રાહ જોવી એને ખોટી થવું એમ કે છે ગુજરાતીમાં, એને ખોટી થવું એમ કે ખોટી થવામાં, ખોટી થવામાં એટલે ટાઈમ બગાડવામાં, સમય જવા દેવામાં, સમય ગુમાવ્યા વિના. શું જો અત્યારથી યોગ્ય રીતે આ ક્રમની પ્રાપ્તિ હોય તો આ ક્રમની વાત કરવાનો સમય પણ મારે બગાડવા નથી એમ કે છે. ઠીક, ક્રમ જ ચાલુ કરી દેવો છો. શું એમાંથી તાત્પર્ય કાઢ નીકળે છે કે આ એક ક્રમ એવો છે કે જે શરૂ થયા પછી શીઘ્રતાએ પૂર્ણ પહોંચવાનો એક અંદરમાં ઉલ્લાસ ઉત્પન્ન થાય છે, પરિણામોની અંદર એક જોર આવે છે કે પછી આ પત્ર લખવા જેટલી કે આ ક્રમની વાત કરવા જેટલી આ દશાઓની વાત કરવા જેટલી પણ સમય અમારે ગુમાવવાની ઈચ્છા થતી નથી. આ પત્ર લખવા જેટલી ખોટી કરવા ઈચ્છા નથી, પરંતુ કાળની કઠિનતા છે. શું પરંતુ કાળની કઠિનતા છે, ભાગ્યની મંદતા છે, સંયોગો અનુકૂળ નથી અને આજુબાજુમાં જે જીવો છે એના પરિણામો પણ અનુકૂળ નથી. એક કાળ એવો હતો કે કુટુંબ પરિવારમાં કોઈ પણ એક સભ્યને આત્મકલ્યાણ કરવાની ભાવના થાય તો આખું કુટુંબ એની મદદે ચડે, આખું કુટુંબ એની અનુમોદના કરે કે અમે ભાગ્યશાળી છીએ કે અમારા કુટુંબમાં આવેલો આ એક જીવ પોતાનું આત્મકલ્યાણ કરી લેવા માંગે છે, માટે આપણે આપણો પૂરો ભોગ આપીને એને આગળ વધારો, એની અનુમોદના કરો, જે ભોગ આપો એ આપો એની અનુમોદના ખાતર. અત્યારે કાળ એવો છે કે કુટુંબમાં કોઈ એક જીવ જો આત્મકલ્યાણ કરવા એ છે તો એને મુસીબતનો પાર ન રહે, બધા હામે પડી જાય. શું કાળ કાળ કઠિન છે એમ કે છે. શું બધા ઉલટા ચાલે, સીધા ચાલવાને બદલે ઉલટા ચાલે, પરંતુ કાળની કઠિનતા છે અને પોતાના ભાગ્યની મંદતા છે. પોતાનો પણ પૂર્વ કર્મ છે ને, એ પોતાનો પૂર્વ કર્મ છે એ પ્રકારનો. સંતોની કૃપા દ્રષ્ટિ દ્રષ્ટિગોચર નથી. કોઈ સંત પ્રત્યક્ષ હોય અને એમની કૃપાથી પામી જોઈએ એ પણ અત્યારે દ્રષ્ટિગોચર થતું નથી, એ ખૂંચું છે. વર્તમાન માં એમને કોઈ મહાપુરુષ નો યોગ નથી થયો એ વાત પણ ખૂચી છે. એમને ઈચ્છે છે કે કોઈ મહાપુરુષ નો યોગ થાય, ઈચ્છે છે એનો યોગ થાય તો એની કિંમત કેટલી આવે બીજી વાત છે, અને વગર ઈચ્છે એમને એમનો યોગ થાય તો એમને એમ કેવી રીતે વગર કિંમતે આયુષ નીકળી જાય. જે જીવ એવા આત્મકલ્યાણના નિમિત્તભૂત એવા સત્પુરુષ કે મહાપુરુષને ઈચ્છતો હોય અને એ મળે ત્યારે એને જગતના સર આખું જગત એને ગૌણ થઈ જાય, જગત ઈષ્ટ ને આત્મ થે, મારા આત્માથી મારા આત્મ કલ્યાણથી આખું જગતમાં કોઈ ઈષ્ટ નથી, બધા અનિષ્ટ છે, કોઈ વધારે નથી ઈષ્ટ નથી એટલે કોઈ વધારે નથી. જગત ઈષ્ટ નહી આત્મથી મધ્ય પાત્ર મહાભાગ્ય, એની તો આ મધ્યમ કક્ષાના પાત્રતાનું લક્ષણ છે. ઉચ્ચ કોટિના ની વાત હજી આગળ છે, અંતિમમાં લીધા છે ને, જગન્ય પાત્ર મધ્યમ પાત્ર ને ઉત્કૃષ્ટ પાત્ર, મધ્યમ પાત્ર માં આ વાત લીધી છે કે મધ્યમ કક્ષાની પાત્રતામાં આવે ત્યારે આખા જગત થી ગૌણ કરીને પોતાના આત્માને અને કલ્યાણને મુખ્ય કરે. પરિવાર પહેલા આવે પછી જગત તારે શું લેવા દેવા છે, ઈજાની જગત છે. પરિવાર અને સગા સંબંધી સ્નેહીઓ છે એ જગત છે જીવનું, બીજા કોણ ઓળખે છે? અમેરિકા વાળા તમને ઓળખે છે? મને ઓળખે છે? હે, ત્યાં કોઈ જીવે મરે આપણને કઈ ખબર પડે છે? આપણે જીવે મરીએ એમાં એ લોકોને કઈ લેવા, એ જગત જ નથી આપણું. દરેક જીવે પોતાની સૃષ્ટિ વસાવી લીધી છે. આ બધા મારા પરિચિત છે, આ મારા દેશ વાળા છે, મારા ગામ વાળા છે, મારા ઇલાકા વાળા છે, મારા જ્ઞાતિ વાળા છે, મારા કુટુંબ વાળા છે, ને એમાં મારું આ સ્થાન છે. આ એનું જગત એ બધાને ગૌણ કરી નાખે. પરંતુ કાળની કઠિનતા છે, ભાગ્યની મંદતા છે, સંતોની કૃપા દ્રષ્ટિ દ્રષ્ટિ ગોચર નથી. અરે રે, ત્યારે કોઈ જેના ચરણમાં બેસીને આત્મકલ્યાણ કરીએ એવા કોઈ મહાપુરુષ જોવામાં આવતા નથી. ખૂચ્યું છે એમને, અને સત્સંગની ખામી છે. કોઈ સત્સંગ યોગ્ય જીવો પણ મળતા નથી અત્યારે, જેનો સત્સંગ યોગ્ય રીતે સત્સંગ કરતા આત્મ ઉન્નતિના પરિણામ થાય. સત્સંગની ખામી છે ત્યાં કઈ જ એમ કરીને મૂકી દીધું છે, તેમ પરંતુ કરીને મૂકી દે એવી રીતે ત્યાં કઈ જ એમ કરીને જે કઈ જરાક જોરથી કહેવું છે છોડી દીધું છે. તો પણ તે ક્રમનું બીજ હૃદયમાં અવશ્ય રોપાયું છે. હું પોતાની વાત કરે છે કે જે આત્મ ઉન્નતિનો ક્રમ છે એનું એક બીજ હૃદયમાં રોપાયેલું છે. એ બીજ એવું છે કે કદી નિષ્ફળ જવાનું નથી, ઉગશે ઉગશે ને ઉગશે, અને એમાંથી મોક્ષ ના ફળ આવે એવું વૃક્ષ થશે. તો પણ તે ક્રમનું બીજ હૃદયમાં અવશ્ય રૂપાયું છે અને એ જ સુખકર થયું છે, અને એ એક બહુ સારું કામ થઈ ગયું છે કે આ જીવને એવું ઉન્નતિના ક્રમનું બીજ અંદરમાં રોપાઈ ગયું છે. રોપાઈ ગયું તો સમજો બોલા હોય. સૃષ્ટિના રાજથી જે સુખ મળવા આશા નહોતી, શું કે છે, આખા જગતનું રાજ્ય મળી જાય તો પણ જે સુખ મળવાનું નહોતું, તેમજ કોઈ પણ રીતે ગમે તેવા ઔષધથી સાધનથી સ્ત્રીથી પુત્રથી મિત્ર છે કે બીજા અનેક ઉપચારથી જે અંતર શાંતિ થવાની નહોતી તે થઈ ગઈ છે. આ બીજ અંદર માં આવતા શું થયું કે આખા સૃષ્ટિના રાજથી જે સુખ મળવાની આશા નહોતી, શું એવા સુખની આશા જન્મી છે, હું પૂર્ણ સુખી થઈ જઈશ. તેમજ અંતર શાંતિ કેવી થઈ છે કે ગમે તેવા ઔષધ છે એટલે રોગ મટવાનો, કોઈ દવા ગમે તેવી મળી જાય એનાથી શાંતિ ન થાય, કોઈ સાધન થી અંતર શાંતિ ન થાય, સ્ત્રી પુત્રાદી થી મિત્ર થી કોઈ અંતર શાંતિ ન થાય, બીજા કોઈ ઉપચાર થી અંતર શાંતિ ન થાય, એવી અંતર શાંતિ થવાની નહોતી તે થઈ છે. આ મોટો ફાયદો થયો છે. એટલે કે આ અંતર શાંતિ ને મેળવવા માટે જગતના કોઈ પદાર્થ નથી કે એનું મૂલ્યાંકન કરી શકાય, માટે આખા જગતને ગૌણ કરવામાં આવે છે. નિરંતરની અને ભવિષ્યકાળની બધી ભીતિ ગઈ છે. જગતના જીવો ભયના ઓથાર નીચે દુખી થઈને જીવે છે. બધા પ્રકારના ભય ઉભા છે, મરણ ભય થી માંડી અકસ્માત ભય થી માંડી વેદના ભય થી માંડીને બધા ભયની અંદર ભયના વાદળા નીચે ઉભા છે. લટકતી તરવારો છે બધા ભયની અને ભયભીત થઈને જીવે છે. એ વર્તમાનમાં પણ ભય ગયો છે અને ભવિષ્યનો પણ બધો ભય અમારો ગયો છે. હવે ભય નામનો શબ્દ અમારી ડિક્શનરીમાં નથી, કેન્સલ થઈ ગયો. ભય જેવું કઈ છે નહીં અમને, કોઈ કારણથી, કોઈ પ્રસંગથી, કોઈ પ્રતિકૂળતાથી, કોઈ ઉદયથી ભય પામવાનું અમારે હવે કારણ નથી. એવી જગ્યાએ આવી ગયા છે, 22મા વર્ષે આવ્યા છે એ જગ્યાએ. અત્યારે તો 22મા વર્ષ કોઈ નહીં હોય, આમાં બધા ઉપર જ હશે ને. 22મા વર્ષે આવ્યા છે ત્યાં. શું ભવિષ્યકાળની ભીતિ ગઈ છે અને એક સાધારણ ઉપજીવનમાં વર્તતો એવો આ તમારો મિત્ર, એક સાધારણ ઉપજીવનમાં એટલે લૌકિક જીવનમાં સાધારણ તરીકે જીવન જીવતો એવો આ તમારો મિત્ર, એને જ લઈને જીવે છે, એની અંતર શાંતિને લઈને જીવે છે. નહીંતર જીવવાનો જીવી શકાય નહીં એવી અમારી સ્થિતિ હતી. જો અંતર શાંતિ પ્રાપ્ત ન થાય તો અમે જીવી શકીએ નહીં. એટલે જીવીએ છીએ, ભલે બહારમાં સાધારણ લોકો ગણે છે, બધા સાધારણ માણસ છે, ભવાણિયાના વાણિયા છે, સાધારણ છે, પણ એને લઈને જીવીએ છીએ, નહીંતર અમે જીવી શકીએ નહીં. નહીં તો જીવવાની ખચિત શંકા જ હતી. લો ઠીક તમે જ લખ્યું છે, નહીંતર તો ચોક્કસ ન જીવી શકાય એવી અમારી સ્થિતિ હતી. શું આ એક વસ્તુ અંદરમાં બીજ રોપાઈ ગયું છે અને એથી પૂર્ણતા પ્રાપ્ત થશે એ ખાતરી થઈ ગઈ છે એટલે જીવીએ છે, નહીંતર અમે જીવી શકીએ નહીં. આ રીતે જગતના જીવો જીવે છે એ રીતે જીવી શકીએ નહીં. વિશેષ શું કહેવું, આ ભ્રમણા નથી, આ વાત કરી એ કોઈ કલ્પના નથી, શુકચલ્યનો વિચાર નથી. શું શુકચલ્ય આપને સમજી ગયા? શુકચલ્ય મને ક્યાં, એક શુકચલ્ય નામ કા આદમી થા, બહુ મૂર્ખ થા. તો ક્યાં કરતા થા, સારે દિન બેઠા કરકે કલ્પના કે કરતા થા, મેં એક બડા રાજા હો ગયા હું, મેરે ઇતને અનુચર હૈ, ઇતને મેરે મહેલ મકાન હૈ, ઇતને વો હૈ વો હૈ, ઘોડા હૈ ફલાણા હૈ, રથ હૈ એ હૈ વો હૈ, કુછ થા નહીં, બસ કલ્પના કિયે કરતા થા. હવાઈ કિલ્લા જિસમે હવાઈ કિલ્લા, તો કહે છે કે આ કોઈ ભ્રમણા નથી, આ કોઈ હવાઈ કિલ્લો નથી, ઠોસ હકીકત છે એમ કહેવું છે. શું નક્કર હકીકત છે, આ ભ્રમણા નથી, આ કોઈ વહેમ નથી, શંકા પડે એવી વાત નથી કોઈ. ખચિત સત્ય જ છે, ખચિત એટલે ચોક્કસપણે સત્ય જ છે. આ આત્માને શાંતિનું બીજ અંદરમાં રોપાયું છે અને પૂર્ણ શાંતિ પ્રગટ થયા વિના રહેશે નહીં. એ ત્રિકાળમાં એક જ પરમપ્રિય અને જીવન વસ્તુની પ્રાપ્તિ, તેનું બીજા રોપણ કેમ વા કેવા પ્રકારથી થયું એ વ્યાખ્યાનનો પ્રસંગ અહીં નથી. ઠીક, એ વાત ગુપ્ત રાખી લીધી છે. ત્રણેય કાળમાં, ત્રિકાળમાં એટલે ત્રણેય કાળમાં એ એક જ પરમપ્રિય છે, અમારી આત્મશાંતિ, અમારી આત્મઉન્નતિ, અને એ જ અમારું જીવન વસ્તુની પ્રાપ્તિ છે. તેનું બીજા રોપણ કેમ અથવા કેવા પ્રકારથી અમને થયું એ કહેવાનો અહીંયા પ્રસંગ નથી, એમ કરીને એ વાત અમે ઉડાડી. તમને કેવી રીતે પ્રાપ્તિ થઈ એ અમે કહેતા નથી. એમને તો પૂર્વના સંસ્કાર હતા અને જાગૃતિ આવી ગઈ છે, જાગૃતિ આવી ગઈ છે પોતાને અંદરમાં, લગભગ જાગૃતિ આવી ગઈ છે. મેં દર્શાવ્યા સુભાગભાઈ 23મા વર્ષે મળી ગયા છે, 23મા વર્ષે મળ્યા છે. શાંતિ એટલે શાંતિ જે આવી નથી, શાંતિનું બીજા રોપણ થયું છે એમ કે બીજ આવ્યું છે. શાંતિ આવી છે એમ નથી, બીજા રોપણ આવ્યું છે. એટલે એવું બીજ અંદરમાં પોતાને ખાતરીબંધ બીજ આવ્યું છે કે હવે હું આત્મ ઉન્નતિમાં આવીશ અને આવીશ. પોતાના પરિણામ નો ચડતો ક્રમ જોયો છે ને, પોતાના પરિણામનો ચડતો ક્રમ જોયો છે. સહેજે સહેજે કૃત્રિમતાથી કરવું પડતું નથી, સહેજે સહેજે પોતાના પરિણામ બાહ્ય પદાર્થોના આકર્ષણ પ્રત્યે ખેંચાતા નથી. શું ભાર યુવાન વયમાં છે, તાજે તાજે લગ્ન વર્ષની કરેલી ગ્રહસ્થ અવસ્થા છે, ઘણી કાર્યશક્તિ અને કાર્યકુશળતા છે પોતાની, વેપારમાં દાખલ થયા છે 2 વર્ષથી, શું અને ઘણી કાર્યકુશળતા છે. શું સાધારણ માણસમાં ન હોય એ, છતાં જગતના બાહ્ય પદાર્થો પ્રત્યે જરાય આકર્ષણ નથી, અંદરમાં આત્મશાંતિ પ્રત્યે આકર્ષણ છે. શું એ પોતાના પરિણામને જોઈને આ ભાખે છે કે અંદરમાં આ ક્રમ ચાલુ થઈ ગયો છે, પરિણામો ઉન્નતિ ક્રમમાં આગળ વધી રહ્યા છે, સહેજે સહેજે બહાર જતા નથી, સહેજે સહેજે ખેંચાણ અંદર બાજુનું વધે છે, બહાર બાજુનું ખેંચાણ ઘટતું જાય છે. ખ્યાલ આવે છે પોતાને મુમુક્ષુની ભૂમિકામાં, આ ઉત્કૃષ્ટ મુમુક્ષુમાં પોતામાં પ્રવેશ થઈ ગયો છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુતામાં પ્રવેશ થઈ ગયો છે. નિર્ણય પછી થશે, આ સંભાવના મળ્યા ને એ વખતે લગભગ ફરીને નિર્ણયની, ફરીને નિર્ણયની દશામાં આવે છે. શું ત્યારથી સમ્યક સન્મુક્તા થાય, નિર્ણય થાય ત્યારથી સમ્યક સન્મુક્તા થાય. પરંતુ ખચિત એ જ મને ત્રિકાળ સંમત હો, મને તો ત્રણેય કાળે આ જ માર્ગ સંમત છે, આ જ કાર્ય સંમત છે, મને બીજું કાંઈ સંમત નથી. એટલું જ કહેવાનો પ્રસંગ છે, કારણ કે લેખ સમય બહુ ટૂંકો છે, લખવાનો સમય મારી પાસે અત્યારે વધારે નથી. અને એમને એક વાત કોઈ ગોપવી હોય તો પણ સામા જીવને જિજ્ઞાસામાં ઉતારવા માટે ગોપવે. શું અડધું કે અડધું બાકી રાખે, એનો જિજ્ઞાસામાં આવે, જિજ્ઞાસામાં આવ્યા પછી કહે તો એને તરત જ અસર થાય. શું જિજ્ઞાસામાં આવ્યા વગર કે તો ઉપર થઈ જાય. ઠીક, એવું બધું ખ્યાલ હોય છે, વિશિક્ષણતા કરે છે ને પોતાને. શું એ પ્રિયજી એનું સર્વ પામી જાય, સર્વ એને યોગ્ય હોય, સર્વને એ પ્રિય લાગે, સર્વને એમાં રૂચિ થાય, એવું ભૂતકાળે બન્યું નથી, વર્તમાન કાળે બનતું નથી, અને ભવિષ્યકાળે બનવું અસંભવિત છે. અને એ જ કારણથી આ જગતની વિચિત્રતા ત્રિકાળ રહેવાની છે. એવું પ્રિય સુખશાંતિ વાળું જીવન બધા પામી જાય એવું બનતું નથી, બધા જીવો એની યોગ્યતામાં આવે એવું પણ બનતું નથી, કે યોગ્યતામાં હોય એવું પણ બનતું નથી, અને બધાને આ માર્ગ સારો લાગે સુખ શાંતિનો એવું પણ નથી. જોવાની ખૂબી એ છે કે માર્ગ સુખ શાંતિનો છે ને છતાં બધાને પ્રિય લાગતો નથી, બધાનો સ્વભાવ એવો છે છતાં બધાને પ્રિય લાગતો નથી, ક્લેશ પ્રિય લાગે છે, અશાંતિ પ્રિય લાગે છે. ઠીક, આ માર્ગ બધાને પ્રિય લાગતો નથી, સર્વને એમાં રુચિ થાય એવું બનતું નથી, બધાને રૂપતું નથી, ઘણાને અરુચિ થાય. શું આત્મા આત્માની વાત આખો દિવસ મંડ્યા છો? એક જ વાત આખો દિવસ આત્માને, બીજું કઈ તમારે કઈ ધંધો જ નહીં, કામ જ નહીં. હે, આત્મા 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 ફાત્મા, આત્મા પછી ફાત્મા, કે આત્મા ફાત્મા શું આખો દિવસ? એમ તો ગુરુ બોલતા હતા એવું કે છે લોકો, શું અરુચિ થાય એની, પોતાના સ્વરૂપની અરુચિ થાય. તો ભાઈ તું જીવ જ કોનાથી? શરીરથી જીવતો નથી, ભોગો ભોગોથી જીવતો નથી, આત્માથી જીવો છો. આત્મા ગયો તો શરીરને કોઈ એક કલાક નીકળવા તૈયાર નથી. હથ કાઢો હથ કાઢો. હું આસારામ બાપુએ બહુ સરસ મૃત્યુનો વિષય લીધો છે, એક તો એને જલ્દી કાઢી મૂકવા માટે બધા તૈયાર થાય, મોડું કરો માં ભાઈ, મોડું કરો માં તમે હું. અને પછી તને ઓલા ફૂલ લેવા ને હાડકા બાડકા, તો કોઈ ઘરમાં લાવશો ને, બાર ફળિયાવાળું ઝાડવું છે ને ત્યાં ટીંગાડ્યું રાખો, ઘરમાં ન લાવે. પછી ઘણું વર્ણન બહુ કર્યું છે. પછી એને ઓલા પધરાવા કઈ નદીમાં લઈ જાય, હિન્દુ આપણે હિન્દુમાં એ વધારે માન્યતા છે, ગંગામાં કે યમુનામાં કે કોઈ પવિત્ર નદીમાં એમ કે માનેલી. એ ડબ્બો હોય ને, મેં બહુ વર્ણન કર્યું છે કે પગ નીચે આપણો સામાન રાખવાનું બેઠક નીચે ને ત્યાં રાખો, કે બીજે ક્યાંય ન રાખતા, કે શું એનું સ્થાન ત્યાં રાખે પાછા. હા, અશુભ છે કે હાડકા અશુભ છે ને, એટલે ઘરમાં લાવશો નહીં, માથે રાખશો નહીં, એને નીચે રાખો, ચંપલ રાખ્યો ને ત્યાં એને રાખો, કે બંદૂક જોડા નીચે રાખ્યો હોય ત્યાં રાખે. જોયો તો ખરા કે જે શરીર ઉપર મોહ કર્યો છે એ શરીરના હાડકાને આ દિશા કરે છે. એમ કે ઘરવાળા બધા કોણ આ બધું કરે છે? એના જ ઘરવાળા. ઠીક, બહુ વર્ણન કર્યું છે, એ તો એની પાસે તો વક્તૃત્વની કળા છે, વૈરાગ આવી જાય એવી વાતો કરી છે. કેસેટ લઈ આવ્યા છે, મોકલી હતી જલભાઈ, કેસેટ સાંભળવા જેવી છે આસારામ બાપુની. ઠીક, કેવા જગતના જીવોની કેવી કેવા પરિણામની દશા છે, મારો મારો કરીને મરી જતા હતા એની દશા કેવી કરે છે, શું આવી દશા એની હોય છે. શું કહે છે કે એની રુચિ થાય એવું ભૂતકાળે બન્યું નથી, ભૂતકાળમાં પણ એવા જીવો હતા, અત્યારે પણ એવા જીવો છે, અને ભવિષ્યમાં એ પ્રકારના જીવો જગતમાં વિદ્યમાન રહેવાના છે. અને એ જ કારણથી આ જગતની વિચિત્રતા છે, આ જગતની વિચિત્રતાનો પણ કઈ પાર નથી. મનુષ્ય સિવાયની પ્રાણીની બીજી જાતિ જોઈએ છે એ જગતની વિચિત્રતા જોઈને જ્ઞાનીઓ જગતથી ઉદાસ થઈ જાય છે. આવી જગતની વિચિત્રતા જોઈને તે જગતથી જ્ઞાનીઓ ઉદાસ રહે છે, લોકોને લોક લજ્જા આડે આવે છે, શું લોકોને લોક લજ્જા આડી આવે છે, આ કહે છે કે એ લોકોને લજ્જા હવે રાખવા જેવી, આપણે આપણું કરી લ્યો અને શ્રી શરમ છોડીને આપણું કલ્યાણ કરી લ્યો. જાઓ અંતે જગત ને છોડે છે એ મહાત્માઓ, અંતે જગત ને છોડી દે છે. જો મારે તમારી સાથે રહેવા લાયક હું નથી, તમારી સાથે રહેવા લાયક હું, તમે લાયક નથી એમ નહીં, તમારી સાથે રહેવા માટે હું લાયક નથી, હું મારા રસ્તે જાઉં છું, તમે તમારા રસ્તે જાઓ. જાઓ મનુષ્ય સિવાયની પ્રાણીની બીજી જાતિ જોઈએ છીએ તેમાં તો એ વસ્તુનો વિવેક જણાતો નથી. મનુષ્ય સિવાયની પ્રાણીની બીજી કઈ જાતિ છે? તિર્યંચ જાતિ છે. દેવને નારકી પાણી દેખાતા નથી. બે જાત છે, મનુષ્ય દેખાય છે અને બીજી જાત દેખાય છે તિર્યંચ ને. તો કે એ તિર્યંચ જાતિને જોતા એમાં તો આત્મકલ્યાણના માર્ગનો વિવેક થાય એવું જણાતું નથી. મેં બિચારા ક્યાં વિચાર કરી શકે છે? એને પ્રશ્ન પૂછવો હોય તો વાચા નથી, એને મૂંઝવણ થતી હોય તો મને આવી મૂંઝવણ થાય છે એનો ઉકેલ દર્શાવો એમ જ્ઞાની પાસે જઈને ભાષા બોલી શકે એવું નથી. એવી દશા પામ્યા છે. મોટા ભાગના આત્મકલ્યાણ કરવાનો વિવેક ચૂકી જાય છે, એ વિવેક નો વિચાર કોઈ કરતા નથી. ખાઓ પીઓ પેટ ભરો અને ખાતા પીતા પેટ ભરતા ભરતા મરો. જાઓ જેવી રીતે ઢોર મરે માણા મરી જાય છે. કાંઈ વિવેક કરતા નથી, કાંઈ મનુષ્યપણે આવ્યો તો મારે શું કરી લેવા જેવું છે એનો વિવેક કરતો નથી. એ પત્ર માંથી બોધ એ લેવા જેવો છે કે અમૂલ્ય એવું અનંત કાળે મળે એવું મનુષ્ય પણ પ્રાપ્ત થયું છે અને એમાં પણ આવા મહાપુરુષોના વચનો વિચાર કરવાનો સમય પણ મોકો પણ મળ્યો છે તો પછી હવે આ દાવ ચૂકવા જેવો નથી. દૌલતરામજી ગાયું છે કે નહીં? સાણાજી સયાના સાણાજી, હે દોલતરામ કહે છે કે દાવ મત ચૂકો, અવસર ફરી ફરીને નહીં આવે. અત્યારે વિવેક ન કર્યો, વિવેક કરવાના તાણા મળ્યા ત્યારે પણ વિવેક ન કર્યો તો હવે વિવેક કરવા જેવી તારી મનની પરિસ્થિતિ નહીં રહી. મન વગરનો અસંગ્ય થઈ જશે. કેમ બધા અસંગ્ય થયા છે? આ બધા વિવેક ન કર્યો માટે અસંગ્ય થયા છે. વિવેક કરવાને એની પરિસ્થિતિ કુદરતે રહી નહી. ત્રાસી થયો 128 બીજો બીજો પત્ર છે 128 23મા વર્ષમાં પ્રથમ ભાદરવા મહિનામાં લખાયેલો પત્ર છે. ત્યાર પછી લગભગ સુભાગભાઈનો એમનો ભેટો થયો છે. પ્રથમ ભાદરવામાં જ થયો છે, વદમાં થયો છે. આ સુદમાં લખાયેલો પત્ર છે. પહેલો પત્ર એમનો 132મો છે. એ પહેલા મળી ગયા છે સુભાગભાઈ, એ પહેલા વ્યક્તિગત મળી ગયા છે, પછી પત્ર લખાણો છે. ધર્મ ઈચ્છક ભાઈઓ ખંભાતના ભાઈઓ પરિચયમાં આવ્યા છે. અંબાલાલભાઈ મુખ્ય હતા, બીજા ભાઈઓ પણ પરિચયમાં આવ્યા છે. બહુવચન વાપરે છે. પ્રમોદ પ્રથમ સંવત્સરે અને એ દિવસ પર્યંત સંબંધીમાં કોઈ પણ પ્રકારે તમારો અવિનય, અસાતના, અસમાધિ, મારા મન વચન કાયાના કોઈ પણ યોગ અધ્યવસાયથી થઈ હોય તેને માટે પુનઃ પુનઃ ક્ષમાવું છું. ક્ષમાપનાનો દિવસ છે આ લોકોને સ્વતંબરના પરિશ્રમ પ્રથમ ભાગેલા સુધી ચોથે પૂરા થાય ને, અને ચોથથી પછી આ બધા પત્ર વ્યવહાર ચાલે છે. એમાં તો દિગંબર ક્યાં, સૌરાષ્ટ્રમાં તો દિગંબર ધર્મ કોઈ સમજતા જ નહીં. ગુરુદેવે સૌરાષ્ટ્રમાં દિગંબર ધર્મ કોને સ્થાપ્યો, ગુરુદેવે સ્થાપ્યો. આટલા આટલા જે મંદિરો થયા અને આટલા હજારો મુમુક્ષુઓ જે થયા એ ગુરુદેવના પ્રતાપથી થયા. મિત્ર આવ્યા તો દિગંબર ધર્મ કોઈ સમજતા જ નહીં. ભાવનગરમાં થોડા ઘર, થોડા જુનાગઢમાં, બાકી ક્યાંય દિગંબર વસ્તુ નહીં. પાંચ પચીસ ઘર અહીંયા, પાંચ પચીસ ઘર ત્યાં, કોઈને ખબર ન હોય. જૈન એટલે શ્વેતાંબર ગયા, સમજેલો પગલું. તમારો અભિનય થયો હોય, અને આ બધા પણ સ્થાનકવાસી હતા, અંબાલાલ ભાઈ ને બધા પણ સ્થાનકવાસી હતા. સ્થાનકવાસી ના દેરાવાસી ના પર્યુષણ એક દિવસ આખા પાછા કરીને પૂરા થઈ જાય છે. એટલે ક્ષમાપના રિવાજ પ્રમાણે એમણે લખી છે, અને એમાં પણ અવિનય, અસાતના, અસમાધિ નું કોઈ કારણ મનથી, વચનથી, કાયાના યોગથી, યોગની પ્રવૃત્તિથી થયું હોય તો હું ફરી ફરીને ક્ષમાવું છું. હવે પોતાના વિચારધારાનો વિષય લીધો છે, અને કેટલો વૈરાગ્ય છે. 23મા વર્ષે એમનો વૈરાગ્ય કેટલો હતો, ફાટ ફાટ વૈરાગ્ય છે. એ વૈરાગ્યનો બેકગ્રાઉન્ડ શું છે, કઈ વિચારધારાથી એ વૈરાગ્ય હતો, એ વાત આમાં આવે છે. અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા, ઉપર 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 છેલ્લા વિકલ્પો આવ્યા છે એમ છે કેતા, અંદર માંથી આવે છે. શું અંતરના જ્ઞાન થી સ્મરણ થાય છે કે એવો કોઈ કાળ જણાતો નથી, અથવા એવો કોઈ કાળ સાંભળતો પણ નથી કે જે કાળમાં અને જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, રખડતો જ રહ્યો છે ઘડીક અહીંયા અને ઘડી ક્યાંય, કોઈક વખતે ક્યાંય, કોઈ વખતે ક્યાંય, એના ક્યાંય ઠરીને ઠામ થવાના ઠેકાણા નથી મળ્યા. એ જ જગ્યાએ ઠરીને ઠામ થાય, શાંતિથી જીવી શકે એવું કોઈ પરિસ્થિતિ અત્યાર સુધીમાં રહી નથી. ફેંકા ફેંક આયુષ પૂરું થયું, ને ક્યાંય લાખો કરોડો અબજો યોજન ચાલ્યો જાય, ક્યાં જાય પરિભ્રમણના વંટોળમાં, વંટોળ સમજે તો ઝંઝાવાત જસકો બોલતો, સાયક્લોન, સાયક્લોન જસકો બોલતો. કે જગતના જીવોના પરિભ્રમણનું મોટું સાયક્લોન છે આ. કોઈ જીવ ક્યાં ફેંકાય છે, ક્યારે કોઈ જીવ ક્યાં ફેંકાય છે, ક્યારે કોઈ જીવ ક્યાં ફેંકાઈને પડે છે, એના ઠેકાણા નથી. હિસાબ કિતાબ કાઢવો મુશ્કેલ પડે એવું છે. એવું પરિભ્રમણ ન કર્યું હોય એવો કોઈ સમય કે કોઈ કાળ લાગતો નથી. એટલે કે બહુ થયું, હવે શું કે છે, બહુ પરિભ્રમણ કર્યું, હવે પરિભ્રમણ કરવાની ઈચ્છા નથી, ભાવના નથી, એમ આમાંથી નીકળ્યું છે. જન્મ મરણનું પરિભ્રમણ શાંત થવાની ભાવનામાંથી આ સ્મરણ આવ્યું છે એમ કહેવું છે. એવો કોઈ કાળ અને સમય નથી કે આ જીવે સંકલ્પ વિકલ્પનું રટણ કર્યું ન હોય, એના સંકલ્પ વિકલ્પના રટણ પણ ચાલુ ચાલુ ને ચાલુ જ છે. અને એ વડે સમાધિને ન ભૂલ્યો હોય, આત્મ શાંતિને ન ભૂલ્યો હોય, એને ક્યાંય શાંતિ રહી નથી, ક્યાંય ચેન પડ્યું નથી, સર્વકાળે પોતાને આત્મ શાંતિને ચીક્યો છે ને ભૂલ્યો છે. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અમને તો એ જ નિરંતર સ્મરણ રહ્યા કરે છે કે ક્યાં સુધી હવે આ સંકલ્પ વિકલ્પ કરવાના, અને ક્યાં સુધી આ પરિભ્રમણ કરવાનું, આ જીવને હવે આનો કઈ છેડો નહીં. એ વાત સ્મરણ કરતા મહાવૈરાગ્ય આપે છે. એ સ્મરણ થી શું થાય છે? મહાવૈરાગ્ય. ક્યાંય રસ ન પડે, બધે નિરસતા આવી જાય, એવી દશા ઉત્પન્ન કરે છે. વળી સ્મરણ થાય છે અંતર જ્ઞાન થી, કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદતાથી કરતા જીવને ઉદાસીનતા કેમ ના આવે? એ પરિભ્રમણ નું કારણ શું? સ્વચ્છંદ. સ્વચ્છંદ કહેવાનું કારણ છે કે પોતાને ઠીક લાગ્યું એમ કર્યું છે, એને કોઈને ગણકાર્યા નથી. જિનેન્દ્ર ભગવાનની સભામાં, ધર્મ સભામાં ગયો, ત્રિલોકનાથ ની આજ્ઞાને પણ ગણકારી નથી. કેટલો રખડ્યો? સમસ્રોમાં કેટલી વાર ગયો? અનંત વાર ગયો. ત્રણ લોકના નાથ ને એમ કહે કે તમે મારા નાથ છો ને હું તમારી પૂજા ભક્તિ કરું છું, પણ તમારી આજ્ઞા માનવાનો નથી. ઠીક, પૂજા કરીશ, ભક્તિ કરીશ, સમર્પણ કરીશ, હું પણ આજ્ઞા નહીં માનો. ઠીક, સ્વચ્છંદ. એ તો શબ્દ નાખ્યો છે, એ સ્વચ્છંદ છે. મને ફાવે એમ હું કરીશ, તમે કહેશો એમ હું નહીં કરું. સત્પુરુષ ની આજ્ઞા તો ન માને, કેમ કે એને સાધારણ દેખાય. મારા જેવા એ છે, શું લાગે? મારા જેવા એ છે, બધો દેખાવ મારા જેવો છે, બધા કાર્યો મારા જેવા છે, શું એનું વજન ન પડે. પણ ત્રણ લોક ના નાથ નું તો વજન પડે, 34-37 લઈને બેઠા છે. હા, અહીંયા બુદ્ધિ પ્રસિદ્ધ તો અહીંયા ન મળે, અહીંયા બુદ્ધિ રૂપી નથી મળ્યા. ભગવાન ને ભગવાન નથી કહેતો, સર્વજ્ઞ ને સર્વજ્ઞ નથી કહેતો, વિતરાગ ને વિતરાગ નથી કહેતો, એ બરાબર માને છે. જો ત્રણ લોક ના નાથ ની અવગણના કરે તો સત્પુરુષ ની અવગણના તો કરવાનો છે, ભૂલો છે તો યાદ. તીર્થંકર દેવ નો યોગ થયો, એના કરતા વધારે અનંત વાર તો મુનિરાજ નો યોગ થયો, એના કરતા વધારે તો અનંત વાર સત્પુરુષ નો યોગ થયો. કોઈને ગણકાર્યા નથી, પોતાને ઠીક પડે એમ કર્યું છે. એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદ થી કરતા, કેવળ સ્વચ્છંદ થી કરતા લીધું છે. જીવને ઉદાસીનતા કેમ ના આવી? કેમ કે એ પરિભ્રમણ સ્વચ્છંદ ને કારણે એનું ફળ પરિભ્રમણ આવ્યું, તો આ જીવને કેમ નથી નિવૃત્ત થવાનો ભાવ ન આવ્યો? કે હવે તો મારો સ્વચ્છંદ મૂકું હું, શું એમ કેમ ના આવ્યું? આમ તો શું છે, પાત્રતામાં તો નાયક જીવને એ પ્રકારનો વિચાર આવે છે. ત્યારે જો કોઈ જ્ઞાની મળે તો મારો સ્વચ્છંદ કેમ નિવૃત્ત થાય, એવી રીતે હું વર્તવા હવે તૈયાર થઈ ગયો છું, તો એકદમ સ્વચ્છંદ છોડીને જેમ કે જે કે એ પ્રમાણે જીવન, જીવનનું સમર્પણ કરી દેવાનો પ્રકાર આવી જાય છે.
સીધી
માની નથી, મેં હાડી માની નથી, એક કઈ માની નથી. સીધી તો એ છે, કામ કર, આમ કર, આત્મ ઉન્નતિ નો જેટલી વાત છે તો સીધી આવે છે કે નહીં? ઉપદેશમાં ક્યાં માને છે, અંગીકાર ક્યાં કરે છે? કોઈ વાત અંગીકાર કરતો હા પાડે છે, જી હા જી હા કરે, જે પ્રભુ કે પણ માને નહીં. આ જીવને ઉદાસીનતા કેમ ના આવી? એટલે કે એ સ્વચ્છંદ છોડવાની ભાવના કેમ ના આવી? એ છોડે એટલે માર્ગ પામી જાય. પછી બીજા જીવો પ્રત્યે ક્રોધ કરતા, માન કરતા, માયા કરતા, લોભ કરતા કે અન્યથા કરતા, તે માઠું છે એમ યથા યોગ્ય કાને જાણ્યું. યથા યોગ્ય શબ્દ નાખ્યો, યથા યોગ્ય પ્રકારે જાણવું જોઈએ કે જેથી પોતાનું પરિભ્રમણ વધે નહીં. અર્થાત એમ જાણવું જોઈતું હતું છતાં ન જાણ્યું, તે ભૂલ કરી તે વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે છે કે એ પરિભ્રમણ ના કારણો મારે સેવા. એટલે કૃપાળુ દેવે 194 પત્ર માં સ્વચ્છંદ રૂપે અંધત્વ કહ્યું છે. 194 જેવો પાનું 259 નીચેથી બીજી લીટી ત્રીજી લીટી, જ્યાં સુધી જીવને સ્વચ્છંદ રૂપે અંધત્વ છે, છે ત્રીજી લીટી જ્યાં સુધી નીચેથી ત્રીજી, જ્યાં સુધી જીવને સ્વચ્છંદ રૂપે અંધત્વ છે ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું, મુક્તિના માર્ગનું દર્શન નહીં થાય ત્યાં સુધી. અને એ અંધત્વ ટાળવા માટે જીવે એ માર્ગનો વિચાર કરવો, દ્રઢ મોક્ષેચ્છા કરવી, પૂર્ણતાનો લક્ષ્ય બાંધવો, એને દ્રઢ મોક્ષેચ્છા અહીંયા કહે છે. દ્રઢ મોક્ષેચ્છા કરવી અને એ વિચારમાં અપ્રમત રહેવું તો માર્ગને પ્રાપ્તિ થઈને અંધત્વ કરે છે. એ નિશંક માનવો એને અંધત્વ કહ્યું છે. પોતાને ન ખબર પડે પાછા તે હું સ્વચ્છંદ કરું છું એની એને ન ખબર પડે. સત્સંગના યોગે સ્વચ્છંદ નું સ્વરૂપ સમજાય, એ બધું સમજાવવું પણ મુશ્કેલ છે. પોતાની મેળે ન સમજાય, કેમ કે પોતે આંધળો થયો છે, એને તો ખબર પડે નહીં, એ દેખી શકે નહીં પોતાના સ્વચ્છંદને. હવે શું ઉપાય? જ્યારે જીવ સ્વચ્છંદે ચડ્યો છે, સ્વચ્છંદે ચડીને પરિભ્રમણ કરી રહ્યો છે, ત્યારે એને પોતાનો સ્વચ્છંદ તો દેખાતો નથી. ત્યારે એને સત્સંગ અને સત્પુરુષના યોગ વિના બીજો કોઈ ઉપાય દેખાતો નથી. આ એટલા માટે સત્સંગને બોધો છે એનું કારણ આ છે. શું કે પોતે નિરુપાય છે, ત્યાં પોતાના સ્વચ્છંદ પોતે સમજી શકે નહીં. પોતાની મેળે કરવા જાય તો ઓર સ્વચ્છંદ વધે કરવું શું? એમાં બીજો કોઈ ઉપાય નથી. સત્પુરુષને માથે રાખ્યા સિવાય બીજો કોઈ ઉપાય અલ્પ પ્રયાસ. એટલે એ બધો વિચાર કરતા પણ વૈરાગ્ય વધે છે, વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો, સ્ત્રી આદિક, સ્ત્રીને પતિ આદિક અને પતિને પત્ની વગેરે, એક સમય હું આના વગર નહીં જીવી શકું એમ લાગે એને. એટલો બધો એને મમત્વ અને આકર્ષણ હોય કે હું એક સેકન્ડ પણ આ મરી જશે તો હું મરી દઈશ. ઠીક, એને અનંતવાર છોડ્યા એ પદાર્થોને, અનંતવાર છોડ્યા છતાં જીવ તો રહ્યો, મર્યો. એ પદાર્થોને અનંતવાર છોડતો આવ્યો છે, અહીં સુધી છોડતો જ આવ્યો છે. તેના વિયોગ થયો અનંતકાળ થઈ ગયો, એવા પદાર્થોનો વિયોગ થયો એનો વિકલ્પ આવતો નથી. ઉદય મટી ગયો, ઉદય છૂટ્યો, વિકલ્પ પણ છૂટ્યો. આ તો મમત્વનું એકત્વ ઉદયમાં જોડાઈને છે. બાકી પછી એને સાંભળે નહીં, સંભાળે નહીં, એનો વિચારે આવે નહીં. આવે છે પણ અત્યારે કોણ હતા કોને ખબર, ભગવાન જાણે, કઈ ખબર ન મળે એની. સામે મળે તો ઓળખે નહી. અને ઘરમાં હરફ બરફ થઈને આવે તો લાકડી મારીને કાઢી મૂકો. એનો વિયોગ થતા અનંત કાળ પણ થઈ ગયો, તથાપિ તેના વિના જીવાણુ છે, જીવાયું છે, એ કઈ થોડું આશ્ચર્ય નથી. એક વાર તો એવું થયું કે એવું મરશે તો હું મરી જઈશ, હું જીવી શકીશ નહીં. એવો વિયોગ નો દુઃખ લાગશે કે હું મારા પ્રાણ છૂટી જશે. અનંતકાળ થી જીવે છે, થોડું આશ્ચર્ય છે. એક સમય નહીં જીવું એના બદલે અનંતકાળ થી જીવતો રહ્યો, એ કઈ થોડું આશ્ચર્ય નથી. દર્શન હુઓ અને દર્શન હુઓ ના ઉદયમાં પોતે જોડાય છે, પોતે જોડાય છે. એટલે મમત્વને એકત્વ કરે છે, મારા પણ એને ભાષે છે, લાગે છે અને તીવ્ર મમત્વ ભાવ કરે છે. એનું ફળ શું? પરિભ્રમણ. એનું ફળ પરિભ્રમણ છે. એમ છે અર્થાત જે જે વેળા તેઓ પ્રતિભાવ કર્યો હતો, જે જે વેળા તેઓ પ્રતિભાવ કર્યો હતો તે વેળા તે કલ્પિત હતો, કે બીજું કઈ નતું. હું એના વગર નહીં જીવું એ બધી કલ્પના હતી. વાતમાં કઈ માલ નથી. જીવવાનો અનંત કાળ જીવવાનો તે કેવળ કલ્પના હતી, કલ્પિત હતો. એવો કલ્પિત પ્રતિભાવ કાં થયો? એવો કલ્પનામાં હું ક્યાં ચડી ગયો? એ સ્મરણ કરતા ફરી ફરીને વૈરાગ્ય આપે છે, ફરીને વૈરાગ્ય આવે છે. આ પ્રકારના પરિણામ પણ હવે ભૂલથી ફરીને પણ ભૂલથી કરવા જેવા નથી. હવે શું છે, કોઈને એમ લાગે કે આમાં લાગણી તોડાવે છે કે મટાડે છે? કુટુંબના સ્વજનો પ્રત્યેની લાગણી મટાડી દેવી, નિષ્ઠુર થઈ જવું તો ઠીક એમ નથી. અમે વિવેક કરાવે છે ભાઈ, એવું લાગણી નથી પણ તારો વ્યામો છે, બીજું કઈ નથી પણ તારો વ્યામો છે, એ જ તારા દુઃખ નું કારણ છે. અનંત દુઃખ થશે એનાથી. આ દુઃખથી બચાવવા માટે કે છે ને સુખી કરવા માટે કે છે. લાગણી છે ને એ જરા સુવાળો શબ્દ છે. શું વાસ્તવમાં શું છે? મોહ છે, બીજું કઈ નથી. મોહ ને પછી કઠોર શબ્દમાં શું કે છે જ્ઞાનીઓ ખબર છે? મૂંઢતા છે એમ કે છે. તારી ચીજ નથી ને તું ધણી થઈને બેસી ગયો તો મારા છે, મૂંઢ છો એમ કે છે. શું કે છે? મૂંઢતા કે છે. પછી આવું છે, વાત તો બીજી રીતે છે. અનુકૂળ હાલે ત્યાં સુધી બધા, ક્યાં સુધી હારા? અનુકૂળ હાલે ત્યાં સુધી હારા. અનુકૂળતામાં મામણા મામણા શબ્દો વાપરે ને, મામણા શબ્દો મમત્વ પૂર્વક ના, ભાઈ ભાઈ, પિતાજી પિતાજી, ભાઈ સાહેબ ભાઈ સાહેબ ભાઈ સાહેબ, ત્યાં સુધી હારા લાગે. જેવા પ્રતિકૂળ થયેલા શું દ્વેષ પણ એટલો જ આવવાનો. એને આ ભાઈઓ ભાઈ એમાં દ્વેષ નથી થતો. પતિ પત્ની ડાયવર્સ થાય છે, દ્વેષ કેટલો થાય છે? મા બાપ થી છૂટા થાય છે, દ્વેષ થાય છે કે નથી થતો? દ્વેષ થાય, રાગ ખસે ને દ્વેષ. આ ભાઈ તો એક સિક્કાની બીજી બાજુ ઉભો હતો, એને દેખાતો નહોતો પણ ભારે રહેતો હતો, જોડાયેલો રહેતો રાગની સાથે. એ બધા પરિણામ વિચારતા ફરી ફરીને વૈરાગ્ય આપે છે. વળી જેનું મુખ કોઈ કાળો પણ નહીં જોયું, એ રાગ નો વિષય લીધો. હવે દ્વેષ કેટલો કરેલો આ જીવે, મોઢું જોવું નથી એનું કોઈ દિવસ, હામું જોવું નથી. હામા મળે તો નીચે જોઈ જાવ પણ હામું જોવું નહીં, એનું પાણી પીવું નહીં, એના ઘરે પગ મૂકવો નહીં, એના ઘરે ભાણું માંડવું નહીં. શું અનંતાનું મંદિરમાં જાય, એ આત્મા છે. હવે જે કઈ છે એ બધા આત્મા છે. વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જોયું, જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું તેને ઘેર પુત્ર પણ જન્મ્યો. એ દિવસ નો માર્યો અને જન્મ ક્યાં થાય પાછો? બાપ બેટો થાય ને પાછા ઝઘડે. અને અત્યારે એની ઉઠવી હોય તો હું આગળ કઈક એવું જ કરેલું છે. એને ઘેર પુત્ર પણે સ્ત્રી પણે દાસ પણે દાસી પણે નાના જંતુ પણે એને એનું કૂતરું થાય, એને ત્યાં બિલાડી થાય, એને ત્યાં ઢેગમરોળી થાય, મકીડા મકોડા થાય. શા માટે જન્મો? ત્યાં એ ઘરનું મમત્વ સેવીને જન્મો. અર્થાત એવા દ્વેષ થી એવા રૂપે જન્મવું પડ્યું, એ દ્વેષ ને લઈને ત્યાં જન્મવું. તેમ કરવાની તો ઈચ્છા જરાય નતું, મોઢું જવું નતું. એના બદલે રોજ મોઢું જવાનો વારો આવ્યો ને રોજ દ્વેષ કરવાનો વારો આવ્યો. કહો એ સ્મરણ થતા આ ક્લેશિત આત્મા પ્રત્યે જુગુપ્સા નહીં આવતી હોય? અર્થાત આવે છે પોતાને પોતાની જાત પ્રત્યે ધિક્કાર આવે એવી વાત છે. શું? પોતાને પોતાની જાત પ્રત્યે ધિક્કાર આવે. અરે આ જીવના આવા પરિણામ અને તે પછી એ પરિણામ નું ફળ આવ્યો. શું? ક્યાંય જગત માં સાર છે? અસાર 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 લાગે. જિંદગી પર ભૂલે નહી. ગુરુદેવ ભગવાન આત્મા કે તો ન રહ્યું અંદર માં, કઈ તોછડું કહેવાય ગયું હોય, ભાન નથી પડતી. હે મને બધાની વચમાં એમ કહ્યું કે તને ભાન નથી પડતી, એ બધા વારો ભૂલે નહીં. પોતાના પરિણામ ની સ્થિતિ કેવી ખરાબ છે. જેમને એ પ્રયોજનભૂત લાગે છે મારું માન ખવાનો, ભગવાન એટલે ત્રણ લોક નો નાથ કહીને બોલાવ્યો તો અહીંયા એને સમજણ પડતી નથી, ભાવ ભાસતો નથી. ના અને ભાવ ભાસે છે એમ છે. મને આમ કહી દીધું ત્યાં અહીંયા પોતાની જાતને અંદર વિટાળી લે છે અને ઓલામાં પોતાને અડવા પોતાની જાતને અડવા જ દેતા નથી એમ છે. ઇન્વોલ્વ નથી કરતો એમ ફેર પડે છે. પોતાની જાતને સામેલ કરે બહુ મોટો ફેર પડે. હવેનો જે ભાગ છે એ બહુ સારો છે. આવી જયારે પરિસ્થિતિમાં આ જીવે પરિભ્રમણ કર્યું છે તો હવે શું કરવું ઘટે છે અને કઈ રીતે ઉપાડ કરવો, આ માર્ગમાં આવવા માટે કઈ રીતે ઉપાડ કરવો એનો એકદમ અનુભવ પૂર્ણ સચોટ વિષય આ જગ્યાએ નિરૂપણ કરેલો છે.